એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ આંખોમાં એક ચમક આવી જાય છે. હોલિવૂડ.
હા, બિલકુલ. ફિલ્મો, સ્ટાર્સ, ગ્લેમર,
બરાબર, આપણે એને એ જ રીતે ઓળખીએ છીએ. પણ મને હંમેશા એ સવાલ થાય છે કે કેલિફોર્નિયાના એક ખૂણામાં આવેલી આ જગ્યા આખી દુનિયાના સપનાઓ પર રાજ કેવી રીતે કરી શકી? આ શું કોઈ જાદુ છે કે કોઈ સંયોગ,
કે પછી એની પાછળ કોઈ ઊંડી સુઆયોજિત રણનીતિ છે?
હા, બરાબર, એ જ મારો સવાલ છે.
અને આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે હોલિવૂડની અસર ખાલી આપણા મનોરંજન પર નથી. આપણે કેવા કપડાં પહેરીએ છીએ, પ્રેમ વિશે શું વિચારીએ છીએ, સફળતાનો અર્થ શું માનીએ છીએ,
આ બધું જ ક્યાંક ને ક્યાંક એની વાર્તાઓથી ઘડાયેલું છે.
ચોક્કસ. તે માત્ર એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી, પણ એક એવી, એમ કહી શકાય કે વૈશ્વિક સાંસ્કૃતિક ફેક્ટરી છે જે આપણા વિચારોનું ઉત્પાદન કરે છે.
બરાબર. અને આ ફેક્ટરી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે જ આજે આપણે પીટર ડેચરનીના હોલિવૂડ પરના વિશ્લેષણનો આધાર લઈશું. એમનું કામ એકદમ જાસૂસની જેમ હોલિવૂડના ચમકતા પડદા પાછળ છુપાયેલી અસલી મશીનરીને ઉઘાડી પાડે છે અને બતાવે છે કે કેવી રીતે એક જગ્યા દુનિયાભરના લોકોના દિમાગ પર કબજો કરનારો એક શક્તિશાળી આઈડિયા બની ગઈ.
તો ચાલો આ જાસૂસી શરૂ કરીએ. સૌથી પહેલા એ જાણીએ કે આ પીટર ડેચરની છે કોણ અને શા માટે તેમનો દૃષ્ટિકોણ હોલિવૂડને સમજવા માટે આટલો જરૂરી છે.
જો પીટર ડેચરની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં સિનેમા અને મીડિયા સ્ટડીઝના પ્રોફેસર છે, પણ એમની ખાસિયત એ છે કે એ કોઈ પરંપરાગત ફિલ્મ ઇતિહાસકાર નથી.
એટલે
કે એ હોલિવૂડને એક કલા તરીકે નહીં પણ એક બિઝનેસ તરીકે જુએ છે. એ ફિલ્મોના સેટ પર નહીં પણ કોર્ટરૂમ, બોર્ડરૂમ અને ટેકનોલોજી લેબમાં ડોક્યુ કરે છે.
વાહ.
એટલે કે તેઓ એ નથી જોતા કે ફિલ્મ હિટ કેમ થઈ, પણ એ તપાસે છે કે ફિલ્મો બનાવવાની આખી સિસ્ટમ કેવી રીતે ટકી રહી.
બરાબર. એમનો રસ કોપીરાઇટના કાયદા, વેપારી વ્યૂહરચના અને સાંસ્કૃતિક નીતિઓમાં છે. મતલબ કે કલાકારનો નહીં પણ એક અર્થશાસ્ત્રી અને વકીલનો દૃષ્ટિકોણ.
અને એટલે જ એમનો દૃષ્ટિકોણ આટલો અલગ છે.
બિલકુલ. તેઓ હોલિવૂડને એક અનુકૂલનશીલ ઔદ્યોગિક સિસ્ટમ કહે છે, એક એવું જીવંત પ્રાણી જે કોઈ પણ હુમલાનો સામનો કરીને ઉલટાનું વધુ મજબૂત બને છે.
રસપ્રદ.
ડેચરનીએ સમજાવે છે કે કઈ રીતે કાયદાકીય લડાઈઓ, બજારના દબાણ અને ટેકનોલોજીના ભૂકંપોએ હોલિવૂડને એવું સ્વરૂપ આપ્યું જે આજે આપણે જોઈએ છીએ.
તો ચાલો આ સિસ્ટમના મૂળ વિચાર પર આવીએ. ડેચરનીનું કેન્દ્રીય તર્ક શું છે? આટલા વર્ષોની સફળતાનું રહસ્ય શું છે?
ડેચરનીનો મુખ્ય તર્ક એ છે કે હોલિવૂડ લોસ એન્જલસની કોઈ જગ્યાનું નામ નથી. એ તો એક અત્યંત જટિલ અને સ્થિતિસ્થાપક બિઝનેસ મોડલનું નામ છે. એમની દલીલ એ છે કે હોલિવૂડનું વૈશ્વિક પ્રભુત્વ કોઈ ચમત્કાર નથી. એ એક એવી વ્યૂહરચનાનું પરિણામ છે જે પોતાના દુશ્મનોને પણ મિત્ર બનાવી લે છે.
હોલિવૂડની અસલી તાકાત તેના સ્ટાર્સ કે ફિલ્મોમાં નહીં પણ તેની આ ગિરગિટની જેમ રંગ બદલવાની ક્ષમતામાં છે.
એકદમ સાચું. આ પુસ્તક એ જ સવાલનો જવાબ આપે છે. સાઉન્ડ, ટેલિવિઝન, વીસીઆર, ઇન્ટરનેટ, આ બધાએ તો હોલિવૂડને ખતમ કરી દેવું જોઈતું હતું ને?
હા, ખરું ને?
પણ એવું થયું નહીં.
ના,
કારણ કે હોલિવૂડે પોતાના અસ્તિત્વ પર આવેલા દરેક ખતરાને આવકનો એક નવો સ્ત્રોત બનાવી દીધો. તેણે દરેક હુમલાખોરને પોતાનો પાર્ટનર બનાવી દીધો.
ઓકે, આ તો કોઈ થ્રિલર ફિલ્મ જેવું લાગે છે. ચલો આ સિસ્ટમને શરૂઆતથી સમજીએ. આ બધું શરૂ ક્યાંથી થયું?
આ વાર્તાની શરૂઆત પણ ફિલ્મી છે. 20મી સદીની શરૂઆતમાં મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં હતા, પણ તેઓ એક વ્યક્તિથી ખૂબ પરેશાન હતા.
કોણ?
થોમસ એડિસન. એડિસન પાસે મોશન પિક્ચર કેમેરા અને ટેકનોલોજીના ઘણા પેટન્ટ હતા અને તે દરેક ફિલ્મ નિર્માતા પાસેથી ભારે ફી વસૂલતા હતા.
વાહ. એટલે કે આખી રમત શરૂઆતથી જ પેટન્ટના કાયદાથી બચવા માટે શરૂ થઈ હતી.
બિલકુલ. એટલે આ ફિલ્મ નિર્માતાઓ એડિસનના કાયદાકીય નિયંત્રણથી બચવા માટે દેશના બીજા છેડે કેલિફોર્નિયા ભાગી આવ્યા.
ત્યાં કેમ?
ત્યાં બે ફાયદા હતા. એક, આખું વર્ષ શૂટિંગ માટે સારો તડકો મળતો, અને બીજું, જો એડિસનના માણસો આવે તો મેક્સિકો બોર્ડર નજીક હતી, ભાગી શકાય.
શું વાત છે!
આમ એક બચાવની રણનીતિમાંથી હોલિવૂડનો જન્મ થયો. પણ ધીમે ધીમે એ માત્ર એક જગ્યા ન રહી, એક વિચાર બની ગયો, સપનાની ભૂમિનો વિચાર. અને આ વિચાર પણ હોલિવૂડે પોતે જ માર્કેટિંગ કરીને વેચ્યો.
અને આ વિચારને હકીકતમાં બદલવા માટે તેમણે એક અભેદ્ય કિલ્લો બનાવ્યો, જેને સ્ટુડિયો સિસ્ટમ કહેવાય છે. આ સિસ્ટમ શું હતી અને એ આટલી શક્તિશાળી કેમ હતી?
1920 થી 1950ના દાયકામાં MGM, પેરામાઉન્ટ, વોર્નર બ્રધર્સ જેવી 5 મોટી કંપનીઓએ એક સિસ્ટમ બનાવી જેને વર્ટિકલ ઇન્ટિગ્રેશન કહેવાય છે.
વર્ટિકલ ઇન્ટિગ્રેશન,
હા. સાદી ભાષામાં કહીએ તો તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આખી ચેન પર કબજો કરી લીધો. સ્ટુડિયો તેમના, ફિલ્મોમાં કામ કરતા સ્ટાર્સ અને ડિરેક્ટર્સ તેમના પગારદાર કર્મચારી,
ઓકે.
ફિલ્મોને દેશભરમાં પહોંચાડવાનું વિતરણ નેટવર્ક તેમનું, અને જ્યાં ફિલ્મો બતાવાય એ સિનેમા ઘરો પણ તેમના પોતાના.
મતલબ કે કાચા માલથી લઈને અંતિમ ગ્રાહક સુધી બધું જ તેમના નિયંત્રણમાં. આ તો એક ચક્રી શાસન જેવું થયું.
હા, તે એક એવી એસેમ્બલી લાઇન ફેક્ટરી હતી જ્યાં ફિલ્મોનું ઉત્પાદન થતું. કલાકારોને લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ હેઠળ બાંધી દેવામાં આવતા. સ્ટુડિયો નક્કી કરતું કે કોણ કઈ ફિલ્મમાં કામ કરશે.
અને એટલું જ નહીં, કોણ કોની સાથે ડેટ પર જશે એ પણ એ જ નક્કી કરતા, ખરું ને?
બરાબર. એમનું જાહેર જીવન કેવું દેખાશે એ બધું જ. આ સિસ્ટમનો એકમાત્ર હેતુ હતો વધુમાં વધુ નફો કમાવવો.
એક મિનિટ, જો સ્ટુડિયો આટલા શક્તિશાળી હતા, બધું જ કંટ્રોલ કરતા હતા, તો પછી આટલો મજબૂત કિલ્લો તૂટ્યો કેવી રીતે? એમનાથી પણ વધુ શક્તિશાળી કોણ આવ્યું?
બે દુશ્મનોએ એક સાથે હુમલો કર્યો. પહેલો દુશ્મન હતો ખુદ અમેરિકાની સરકાર.
સરકાર?
હા, સરકારે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો કે આ સ્ટુડિયોની મોનોપોલી ગેરકાયદેસર છે. અને 1948માં કોર્ટે ચુકાદો આપ્યો કે સ્ટુડિયોને પોતાના થિયેટરો વેચી દેવા પડશે. આ એક મોટો ફટકો હતો.
અને બીજો દુશ્મન?
બીજો દુશ્મન વધુ ખતરનાક હતો. એ લોકોના ઘરોમાં, એમના લિવિંગ રૂમમાં ઘૂસી ગયો હતો. એનું નામ હતું ટેલિવિઝન.
ઓ,
લોકો હવે મફતમાં ઘરે બેઠા મનોરંજન મેળવી શકતા હતા, તો થિયેટર કોણ જાય? 1950ના દાયકામાં તો થિયેટરમાં જનારા દર્શકોની સંખ્યા અડધી થઈ ગઈ. બધાને લાગ્યું કે બસ, હોલિવૂડનો ખેલ હવે ખતમ.
આ તો ખરેખર સંકટનો સમય હતો. તો હોલિવૂડે આમાંથી બચવા શું કર્યું? હાર માની લીધી?
ના, અહીં જ ડેચનરીનો અનુકૂલનશીલ સિસ્ટમનો સિદ્ધાંત કામમાં આવે છે. હોલિવૂડે લડવાની નવી રીતો શોધી કાઢી. ટીવીની નાની સ્ક્રીન સામે તેમણે સિનેમાની ભવ્યતા રજૂ કરી.
જેમ કે?
એમણે સિનેમાસ્કોપ જેવી વાઇડ સ્ક્રીન ટેકનોલોજી, ભડકીલા રંગો અને 3D જેવી નવીનતાઓ લાવી. લોકોને કહ્યું, જે અનુભવ અમે આપી શકીએ તે તમારા ઘરનો નાનો ડબ્બો નહીં આપી શકે.
પણ માત્ર ટેકનોલોજીથી તો કામ ન ચાલે, એમણે ટીવી સાથે સીધી લડાઈ કેવી રીતે કરી?
જુઓ, શરૂઆતમાં તો સ્ટુડિયોએ ટીવીનો બહિષ્કાર કર્યો. પોતાના સ્ટાર્સને ટીવી પર કામ કરવાની મનાઈ કરી દીધી.
ઓકે.
પણ પછી લ્યુસિલ બોલ જેવી એક અભિનેત્રીએ આઈ લવ લ્યુસી જેવો શો બનાવ્યો અને સાબિત કરી દીધું કે ટીવી પર પણ મોટી કમાણી શક્ય છે.
અને પછી હોલિવૂડે પાઠ શીખી લીધો.
તરત જ તેણે ટીવીને દુશ્મન ગણવાનું બંધ કર્યું અને તેને પોતાનો સૌથી મોટો ગ્રાહક બનાવી દીધો. સ્ટુડિયો હવે ટીવી ચેનલો માટે જ ટીવી શો બનાવવા લાગ્યા. આમ જે ખતરો હતો તે જ સૌથી મોટી તક બની ગયો.
આ તો અદ્ભુત વ્યૂહરચના છે. અને આ પેટર્ન તો વારંવાર જોવા મળી હશે, ખરું ને? જેમ કે જ્યારે VCR આવ્યો ત્યારે.
બિલકુલ એવું જ. જ્યારે VCR આવ્યું ત્યારે હોલિવૂડના વડા જેક વેલેન્ટીએ કહ્યું હતું કે VCR ફિલ્મ ઉદ્યોગ માટે બોસ્ટનના સિરિયલ કિલર જેવું છે.
બાપરે.
સ્ટુડિયોએ તેને રોકવા કોર્ટમાં કેસ કર્યો પણ હારી ગયા. અને પછી શું થયું? એમણે હોમ વિડીયો માર્કેટ બનાવ્યું અને ફિલ્મોની કેસેટ વેચીને થિયેટર કરતા પણ વધુ અબજો ડોલર કમાયા.
એટલે ફરી એકવાર દુશ્મન મિત્ર બની ગયો.
હા, અને આજે નેટફ્લિક્સ અને સ્ટ્રીમિંગ સેવાઓ સાથે પણ એ જ વાર્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
તો સ્ટુડિયો સિસ્ટમ તૂટી પણ હોલિવૂડ બચી ગયો. પણ આ બદલાવથી સ્ટાર્સની ભૂમિકા પર શું અસર થઈ?
સ્ટાર્સ હવે રાજા બની ગયા. પહેલા તેઓ સ્ટુડિયોના બંધાયેલા કર્મચારી હતા, હવે તેઓ સ્વતંત્ર હતા
અને એમની પાસે ખરી શક્તિ હતી.
બરાબર. સ્ટુડિયો સિસ્ટમના પતન પછી ફિલ્મ બનાવવી એક જોખમી વ્યવસાય બની ગયો. કોઈને ખબર નહોતી કે કઈ ફિલ્મ ચાલશે. આ જોખમ ઘટાડવા માટે સ્ટાર્સ એક બ્રાન્ડ તરીકે કામ કરવા લાગ્યા.
એટલે લોકો ફિલ્મની વાર્તા માટે નહીં પણ ટોમ ક્રુઝ કે જુલિયા રોબર્ટ્સ માટે થિયેટરમાં આવતા હતા.
એકદમ. અને આજે હોલિવૂડની કોઈ પણ મોટી ફિલ્મની 70% વધુ કમાણી અમેરિકા બહારથી આવે છે.
ઓહ, આટલી બધી?
હા, આંતરરાષ્ટ્રીય બજારમાંથી. આ કારણે ફિલ્મોની વાર્તાઓ પણ બદલાઈ ગઈ છે. હવે એવી ફિલ્મો વધુ બને છે જે વૈશ્વિક દર્શકોને આકર્ષી શકે, એટલે જ એક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર વધુ ભાર મુકાય છે,
જેથી ભાષાનો અવરોધ નડે નહીં.
ચોક્કસ, ધમાકેદાર કાર ચેસ જોવા માટે તમારે ભાષા સમજવાની જરૂર નથી.
આ આખું વિશ્લેષણ સાંભળીને મારા મનમાં કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થઈ રહ્યા છે. પહેલો અને સૌથી મોટો વિચાર એ છે કે હોલિવૂડ માત્ર ફિલ્મો નથી બનાવતું, તે અમેરિકન પૌરાણિક કથાઓનું નિર્માણ કરે છે.
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. હોલિવૂડે અમેરિકનોને પોતાની ઓળખ સમજવા માટે વાર્તાઓ અને પાત્રોના તૈયાર નમૂનાઓ આપ્યા,
જેમ કે વેસ્ટર્ન ફિલ્મો.
હા, એણે શીખવ્યું કે સાચો અમેરિકન કેવો હોય. એકલો, સાહસિક, સ્વતંત્ર. યુદ્ધ ફિલ્મોએ દેશભક્તિની ભાવનાને મજબૂત કરી. હોલિવૂડ માત્ર સમાજનો અરીસો નથી, એ સમાજને ઘડનાર શિલ્પકાર પણ છે.
બીજો મુદ્દો જે મને દેખાય છે તે છે કલા અને વાણિજ્ય વચ્ચેનો સતત સંઘર્ષ.
હા, આ હોલિવૂડની ઓળખ છે. એક તરફ દિગ્દર્શક પોતાની કલાત્મક દ્રષ્ટિ રજૂ કરવા માંગે છે, તો બીજી તરફ સ્ટુડિયોને ખાતરી જોઈએ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પૈસા કમાશે.
અને આ તણાવ ખરાબ નથી, ખરું ને?
ના, ડેચરની કહે છે કે આ તણાવ જ હોલિવૂડની ઉર્જાનો સ્ત્રોત છે. આ જ દબાણને કારણે તે એવી ફિલ્મો બનાવે છે જે કલાત્મક રીતે પણ નવીન હોય અને વ્યાપારી રીતે પણ સફળ હોય.
અને ત્રીજો અને સૌથી શક્તિશાળી વિષય છે ટેકનોલોજી. એક જ સમયે વિનાશક અને રચનાત્મક બળ.
ચોક્કસ, દરેક નવી ટેકનોલોજીએ જૂના બિઝનેસ મોડલ તોડ્યા, પણ સાથે સાથે વાર્તા કહેવાની નવી અને વધુ પ્રભાવશાળી રીતો પણ આપી. હોલિવૂડનું રહસ્ય એ છે કે તેણે ટેકનોલોજીને હરાવવાની કોશિશ નથી કરી, એને અપનાવી છે.
અને છેલ્લે તેની વૈશ્વિક અસર. હોલિવૂડ અમેરિકાના એક સાંસ્કૃતિક રાજદૂત તરીકે કામ કરે છે, પણ શું આ હંમેશા સકારાત્મક રહ્યું છે?
આ એક બેધારી તલવાર છે. એક તરફ એ અમેરિકાની સોફ્ટ પાવર છે, મતલબ કે બંદૂક કે પૈસાના જોરે નહીં, પણ પોતાની સંસ્કૃતિથી દુનિયા પર પ્રભાવ પાડવો.
અને બીજી બાજુ?
બીજી તરફ ઘણા વિવેચકો તેને સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ કહે છે. તેમનું કહેવું છે કે હોલિવૂડની ફિલ્મો દુનિયાભરમાં અમેરિકન જીવનશૈલીનો પ્રચાર કરીને સ્થાનિક સંસ્કૃતિઓને નબળી પાડે છે.
આ ચર્ચા પરથી મને લાગે છે કે હોલિવૂડની સફળતાનું સાચું માપ બોક્સ ઓફિસની કમાણી નથી,
ના,
પણ દુનિયાભરના દર્શકોને અમેરિકન વાર્તાઓ અને સપનાઓ સાથે ભાવનાત્મક રીતે જોડવાની તેની ક્ષમતા છે.
બિલકુલ, કારણ કે જ્યારે ભારતના કોઈ નાના શહેરમાં બેઠેલો યુવાન રોકી ફિલ્મ જોઈને પોતાના સંઘર્ષ માટે પ્રેરણા લે છે, ત્યારે હોલિવૂડ માત્ર એક ફિલ્મ નથી વેચતું,
પણ એક આખો વિચાર વેચે છે.
હા, એક વિચાર, એક ભાવના અને એક અમેરિકન દ્રષ્ટિકોણ, આ તેની ખરી શક્તિ છે.
તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ બધી જાણકારીનો આપણા જેવા સામાન્ય દર્શકો માટે, આપણા રોજિંદા જીવન માટે શું અર્થ છે?
સૌથી પહેલું તો એ કે આપણે વધુ જાગૃત દર્શક બની શકીએ છીએ. હવે જ્યારે આપણે કોઈ ફિલ્મ જોઈશું ત્યારે આપણે માત્ર વાર્તા નહીં પણ તેની પાછળના સંદેશાને પણ સમજવાનો પ્રયત્ન કરીશું.
પ્રાપી રહી છે,
બરાબર. શું તે કોઈ ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે? આ સમજ આપણને મીડિયાના પ્રભાવથી બચાવે છે.
અને બીજું, મને લાગે છે કે આ બિઝનેસ અને સ્ટ્રેટેજી માટે એક ઉત્તમ કેસ સ્ટડી છે.
ચોક્કસ, કોઈ પણ ઉદ્યોગ, પછી તે નાનો સ્ટાર્ટઅપ હોય કે મોટી કંપની, હોલિવૂડ પાસેથી શીખી શકે છે કે બદલાતા સમયમાં કેવી રીતે ટકી રહેવું,
કેવી રીતે પડકારોને તકોમાં ફેરવવા
અને સતત નવીનતા લાવીને પોતાની જાતને પ્રાસંગિક બનાવી રાખવી. અને જે લોકો સર્જનાત્મક ક્ષેત્રમાં છે તેમના માટે પણ મોટો બોધપાઠ છે કે કલા અને વાણિજ્ય દુશ્મન નથી, સંતુલન જાળવવું એ જ ચાવી છે.
આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાંથી મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ છે કે હોલિવૂડની અસલી તાકાત તેની અનુકૂલન ક્ષમતામાં છે. તે કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક વાયરસ જેવું છે જે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સતત પોતાનું સ્વરૂપ બદલતું રહે છે.
અને મારા માટે સૌથી મહત્વપૂર્ણ બોધપાઠ એ છે કે મનોરંજન ક્યારેય નિર્દોષ નથી હોતું. તે એક શક્તિશાળી સાધન છે જે સંસ્કૃતિ, રાજકારણ અને સમાજને આકાર આપે છે.
અને હોલિવૂડની સફળતા કલાત્મક શ્રેષ્ઠતામાં ઓછી અને વ્યાપાર કુશળતામાં વધુ છે.
હા, તેની ઔદ્યોગિક સિસ્ટમમાં રહેલી છે.
તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે સમાપ્ત કરીએ. આપણે જોયું કે હોલિવૂડે છેલ્લા 100 વર્ષોમાં દરેક તકનીકી,
સામાજિક અને આર્થિક ખતરાને સફળતાપૂર્વક તકમાં ફેરવ્યો છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું ભવિષ્યમાં કોઈ એવો પડકાર આવી શકે છે જેને હોલિવૂડ અપનાવી નહીં શકે?
આ એક રસપ્રદ સવાલ છે.
આજે કોરિયન ડ્રામા, ટર્કીશ સિરીઝ અને ભારતીય સિનેમા જેવી વૈશ્વિક સામગ્રી સીધી દુનિયાભરના દર્શકો સુધી પહોંચી રહી છે. શું આ કન્ટેન્ટનો લોકશાહીકરણ એક દિવસ હોલિવૂડના એકચક્રી શાસનનો અંત લાવશે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.